તારીખ 3/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 460 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 801.
રાજચંદ્ર વચનામર પત્રાંક 460 પાનું 379 છેલ્લો પેરેગ્રાફ. સાતાવેદની ના ઉદય કાળે દેહાત્મ બુદ્ધિને છોડવા માટે મુમુક્ષુ જીવે પ્રયત્નવાન હોય, એવા પ્રકારે પ્રયત્નવાન હોય એ વાત વિસ્તારથી આ પત્રમાં સમજાવી છે. હવે ટોટલ મારે છે વિષયને. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખે, નિર્ભયપણાને નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. મુમુક્ષુ જીવે જ્ઞાનીનું શરણ ગ્રહણ કરવું. નિર્ભય થવું જોઈએ તો એને શરણ ગ્રહણ કર્યું છે. પછી મને મારું ભવભ્રમણ થશે તો, મારી દુર્ગતિ થશે તો, મને મોક્ષ માર્ગ નહીં મળે તો એવું કાંઈ નહીં આવવું જોઈએ. તો શરણ ગ્રહણ કર્યું છે. કોઈ પણ સામાન્ય માણસને બિઝનેસ કરવો હોય અને કોઈ કરોડપતિ માણસ એમ કે એ ધંધો કરવો એ કર, હું બેઠો છું, તારે જરૂર પડે એટલા રૂપિયા લઈ જજે, પછી એ માણસને ધંધો કરવામાં ભય લાગે ખરો? વેપાર કરવામાં ભય લાગે કે ઉત્સાહ આવે? ઉત્સાહ આવે. હવે મારે વાંધો નથી, એવો તક મળે ને તો એટલા સારી રીતે વેપાર કરી લો, પછી તકની જ રાહ જુએ. સર્વ પ્રકારે જ્ઞાનીને શરણ, એટલે પછી સ્વચ્છંદ ક્યાંય ન થાય. એવી રીતે સ્વચ્છંદ નિરોધ પડે. બુદ્ધિ એટલે અભિપ્રાય. જ્યાં જ્યાં બુદ્ધિનો વિષય આવે ત્યાં અભિપ્રાય છે, એનો અર્થ થાય છે. એ પ્રકારનો એક અભિપ્રાય હોય પછી વાંધો નથી આવતો, કેમ કે પોતાને નિર્દોષ થવું છે. નિર્દોષ થવું છે ત્યાં અહમપણું નથી, એટલે નિર્માનતા છે. નિર્દોષ થવું છે ત્યાં સરળપણું છે. આ દોષ મારાથી થાય છે, મારે કાજ છે. અને આત્મીયતા છે, કોઈ અભિપ્રાયની પકડ નથી. એક વખત દિવસ ને રાત કે તો કબૂલ છે, દિવસ ને રાત કે તો કબૂલ છે. ચૈત્ર મહિનાનો ધોમ ધોપતો સૂર્ય હોય, તાપ લાગે તો ખબર તો પડે, ધોમ ધપતો એટલે તાપ લાગે. અને શ્રી ગુરુ એમ કે અમાસની રાત છે તો, પણ એને સૂર્યને ચંદ્ર કયો તો પછી તમે, પણ આવડો મોટો દેખાય છે એનો, તો કે અમાસની રાત છે, તને કાંઈ દેખાતું હોય તો ભ્રાંતિ છે, તો શું કરું, તો શું કરું? સર્વ પ્રકારે આવ્યા હોય શરણમાં, તો એમ સમજવું કે કાંઈક રહસ્ય છે આમાં. આવી દેખત વાતમાં ના પાડે છે તો કાંઈક માં રહસ્ય છે. પછી સર્વ પ્રકારમાં એ જે જે વાતનો આદર કરે એનો આદર કરવો, જે જે વાતમાં નિષેધ કરે એનો નિષેધ કરવો, એમ સર્વ પ્રકારે ક્યાંય પોતાના અભિપ્રાયને મુખ્ય કરવો એને. શરૂઆતમાં ભલે વસમું લાગે, કદાચ વસમું લાગશે તમને, વસમું એટલે કઠિન. કોઈ દર્દ હોતા હોય ને તો બહુ દુખાવા હોતા હોય તો બોલતે કે મને વસમું લાગે છે, સહન નહીં હોતા હે, સહન નહીં ભી હો એસા ભી હોગા, ક્યોંકિ અપની પ્રકૃતિ સે વિરુદ્ધ જાના પડે તો બહુ મુશ્કેલ પડતા હે, કઠિન લગતા હે, કુછ ભી લગે. આપણા બધા હથિયાર હેઠા મૂકવાની વાત છે. ટોટલ સરેન્ડરશીપ એમ કહું, સર્વ પ્રકારે શરણમાં બુદ્ધિ એટલે ટોટલ સરેન્ડર, સરેન્ડરશીપ સર્વાર્પણ બુદ્ધિ એમ રાખીને નિર્ભયપણાને અને નિખેદપણાને ભજવાની શિક્ષા. પછી કંઈ ખેદ થવાની જરૂર, દુઃખી થવાની જરૂર નથી, ભય રાખવાની જરૂર નથી, એવું પરિણમન કરવાની શિક્ષા, આજ્ઞા શ્રી તીર્થંકર જેવાએ પણ કહી છે. આ તો દિવ્ય ધ્વનિમાં ભગવાને સિદ્ધિ આજ્ઞા કરી છે. અમે પણ એ કહીએ છીએ, કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. કોઈ પણ કારણે એટલે કોઈ પણ ઉદયના કારણથી, કોઈ પણ પ્રકારના ઉદય છે સંસારમાં દુઃખી જ થવા જેવું નથી, ક્લેશ કરવા જેવું નથી. આ છતાંય ક્લેશ થાય તો ત્યારે પણ આત્માને ક્લેશ થાય કોઈ ઉદયથી, તો અવિચાર અને અજ્ઞાન એનું કારણ છે. પોતાનો વિપરીત વિચાર, અવિચાર એટલે પોતાનો વિપરીત વિચાર, એને અહીંયા વિચાર કર્યો છે. અને વસ્તુ સ્વરૂપનું અજ્ઞાન સર્વ પ્રકારના ક્લેશનું, મોહનું, મોહનું પણ એ કારણ છે, ક્લેશનું પણ એ કારણ છે, અને માઠી ગતિનું પણ એ જ કારણ છે. જે કર્મ બંધાય છે, માઠા કર્મ બંધાય છે, એનું પણ એ જ કારણ છે. જ્યાં જ્યાં આત્મા ક્લેશિત થાય ત્યાં ત્યાં એમ સમજવા યોગ્ય છે કે આ જીવનું અજ્ઞાન કામ કરી રહ્યું છે. જ્ઞાને કરીને ક્લેશ હોય જ નહીં, જ્ઞાને કરીને ક્યાંય ક્લેશ થાય જ નહીં ને હોય જ નહીં ને બને જ નહીં ને. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. પૂલી માઠી પી લીધી તો એની સામે આત્મગતિ સારી ગતિ છે. ચાર ગતિમાં એક સારી ગતિ નથી, પંચમ ગતિ છે, આત્મગતિ છે પંચમ ગતિ. પોતાના પરિણામ પોતાના સ્વરૂપને વિશે ગમન કરે તે આત્મગતિ. પોતાના પરિણામ પોતાના સ્વરૂપને વિશે ગમન કરે તે આત્મગતિ. એનું કારણ શું? સદવિચાર અને આત્મજ્ઞાન, આત્મકલ્યાણની વિચારણા, આત્મકલ્યાણનું લક્ષ્ય અને આત્મજ્ઞાન આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય ફેરવી ફેરવીને વાત ક્યાં લઈ જાય છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. એની આજ્ઞા શું છે? કોઈ પણ બાબત આવે એટલે કે એની આજ્ઞા શું છે એ વિચારો, એટલે ઊંટું નહીં જવાય, સૂટું જ જવાય. ઊંટું નહીં જવાય પણ સૂટું જ જવાશે. પ્રણામ પહોંચે 460 માં પત્ર અહીંયા. બહુ વિચિક્ષણ હતા ને, બહુ વિચિક્ષણ. નામ ઘણું સૂક્ષ્મ. આપણે 453 માં પત્ર ચાલતો હતો, ચાલુ સ્વાધ્યાયમાં. પાનું 375. લેવો તો નહીં. કોઈ એક મુમુક્ષુ જીવની જિજ્ઞાસાને ઉઠાવીને આ મુદ્દાની ચર્ચા કરીશ. હિન્દીમાં લઈને મુમુક્ષુ ક્યાં કહેતા હૈ કે હમકો મોક્ષ માર્ગ કે પ્રતિ આગે બઢના હૈ. મોક્ષ માર્ગ કે પ્રતિ આગે બઢને કે ભાવ બહોત આતે હૈ. એસે કોઈ મુમુક્ષુ અપને પરિણામ કી બાત બતા રહા હૈ કે હમકો મોક્ષ માર્ગ કે પ્રતિ આગે બઢને કે ભાવ તો બહોત આતે હૈ. ઉદય મેં ભી પરિણામ ખીંચતે નહીં હૈ. જીસકે ખીંચતે ઉસકી ચર્ચા નહીં હૈ, જીસકા નહીં ખીંચતે વો અપની બાત કર રહે હૈ. કે હમારા પરિણામ ભી ઉદય મેં ઉતને નહીં ખીંચતે હૈ. ઓર તત્વજ્ઞાન કા અભ્યાસ કિયા હૈ તો સમજણ કે અનુ સમાધાન ભી રહેતા હૈ, સમાધાન ભી આ જાતા હૈ. એ સમાધાન સે આકુલતા હોતી હૈ, એસા ભી નહીં હો રહા હૈ. કાલ મેં થોડા અવલોકન ભી એ તાલીમો મૂકી શકો. જો તકલીફ હૈ, ઉલઝન હૈ, ઉસકા સમાધાન દિયા હૈ ઇધર. પરમાર્થમાં અવરોધ કરનારા કારણરૂપ અનેક પ્રકારના પરિણામો છે. આત્મકલ્યાણમાં મુમુક્ષુ જીવને અટકી જાય. અનેક પ્રકારના કારણરૂપ પરિણામો છે. એક પ્રકારનું છે, એમાં અનેક પ્રકાર છે. એ અનેક પ્રકારને અહીંયા ચર્ચા, પછી જેને જે પ્રકાર હોય પ્રયોજન સમજીને પકડી લેવું. આ બધા પ્રકાર એક જણને જ હોય એવું નથી બનતું. કોઈને કોઈ પ્રકાર, કોઈને કોઈ પ્રકાર, કોઈને કોઈ પ્રકાર એવું હોય છે. પણ આપણે જેટલું વિચારી શકાય એટલું આ વિચાર્યું છે આ વિષયમાં. પરમાર્થમાં એટલે આત્મકલ્યાણમાં અવરોધ કરનારા કારણરૂપ અનેક પ્રકારના પરિણામો છે. તે અવરોધરૂપ પરિણામો તપાસવા ઘટે છે કે મારે કયો પ્રકાર છે, એનો તપાસ પોતાને કરવો જોઈએ. કોઈ તે વિષયના વિશેષજ્ઞ હોય અને પોઈન્ટ આઉટ કરે તો વાત સહેલી પણ થઈ જાય, તો એ બહુ ઉપકારી થઈ જાય અને બહુ મોટો ઉપકાર સમજવા યોગ્ય છે. એ બહુ મોટો ઉપકાર સમજવા યોગ્ય, કેમ કે એને નાળ પકડી નથી. એ ક્યારે કે પોતે બરાબર તપાસી લે, ત્યારે બતાવે ત્યારે પોતે તપાસી લે પાછો, અને તપાસીને એ કન્ફર્મ કરે કે વાત તો બરાબર છે, મને ન પકડાણી એને પકડાણી. ખરેખર તો પોતાને પકડાવી જોતી હતી પોતાને તપાસીને, પણ છતાં પણ એવું બનવાનો સંભવ છે કે પોતાને ન પણ પકડાય. કોઈ વાર તપાસતા પકડાય પણ, અને કોઈ વાર ન પણ પકડાય, તો જ્યારે કોઈ પકડાવે ત્યારે તપાસી લે અને કન્ફર્મ કરી લે બરાબર કે છે, અને ત્યારે ઉપકાર બુદ્ધિ ઘણી આવે. એનું રિઝલ્ટ છે, ઘણી ઉપકાર બુદ્ધિ આવે. તો એને હજી નિર્દોષ નથી થવું. જો એ આ તમે કયો છો એ પ્રકારે પરિણમે, તો એને અભિપ્રાયમાં અભિપ્રાયની ભૂલ છે. તો હજી એને દોષ કાઢવાનો અભિપ્રાય નથી. ઉપકાર બુદ્ધિ ક્યાંથી આવશે? ઉપકાર બુદ્ધિ ક્યારે આવે? ત્યારે મને મારો દોષ પણ આ દોષ કાઢવા માટે પોઈન્ટ આઉટ કર્યું, એ બહુ મદદ કરી ગણાય, ઘણી સારી મદદ કરી ગણાય. નો કીધું હોત તો મારી મેળે નીકળત નહીં કદાચ, અને આ મને માર્ગમાં અટકાયતનું કારણ થાત, અવરોધનું કારણ થાત. આ એક એવો વિષય છે, ડોક્ટર ને દર્દી જેવો વિષય છે. દર્દનો દેખાવ ગમે તે હોય, અંદર દર્દ કંઈક બીજું જ હોય. શરદી પણ હોય ને અસ્થમાય હોય, ખરેખર શું છે? એ કંઈક ત્રીજું જ કારણ છે. વિષય તો જરા સૂક્ષ્મ છે. કોઈનો કાંઈ મત પડે છે, કોઈનો કાંઈ મત પડે છે, કોઈનો કાંઈ મત પડે છે, નક્કી વાત થતી નથી. એમાં કોઈ એ વિષયનો તજજ્ઞ હોય અને એ બરાબર પકડી પાડે કે ભાઈ મૂળમાં આમ છે એટલે આ બધા સિમ્પટમ છે, આને કાઢો એટલે લાઈન ક્લિયર, તો દરરોજ મૂળમાંથી જાય કે ન જાય, આમાં એવું છે કે આ વિષયના જે તજજ્ઞ હોય છે એ નાળ પકડી લે છે. એ ભાઈ આ વાત છે. હવે જેને નિરોગી થવું છે એને તો આજ્ઞાકારિતામાં એવા વગર બીજો ઉપાય જ નથી. એ તો જે ડૉક્ટર કહે એ વાત કબૂલ રાખવી પડે અને એ ટ્રીટમેન્ટ કહે એ ટ્રીટમેન્ટ લેવી જ પડે, ચાહે એ ટ્રીટમેન્ટ ગમતી હોય કે ન ગમતી હોય. દવા ખાવીને ઇન્જેક્શન ખાવા એ તો શોખનો વિષય તો છે જ નહીં, છતાંય લેવા જ પડે છે. તો આમાં પણ અણગમતી ટ્રીટમેન્ટ આવે ખરી, સમજીને ચાલવાનું. મને ન ગમે એટલે હું ન લઉં, ટ્રીટમેન્ટ ન લઉં ચાલે નહીં. વાત તો એવી દર્દીને ડૉક્ટર જેવી જ વાત છે આ બધી. એટલે એમાં શું અભિપ્રાય ની ભૂલ રહી ગઈ છે, એ શું બતાવે છે? એ ઇન્ડિકેશન અભિપ્રાય ની ભૂલ છે. જેનો નિર્દોષ થવાનો અભિપ્રાય છે એને સરળ તારીએ છે. ચાલ્યું દોષ હોય ને કોઈ બતાવે ત્યારે એને બહુ ઉપકારી લાગે, ત્યારે તમે બહુ રાઈટ ટાઈમે કામ કર્યું મારું, એને વધારે ઉપકારી લાગે. એવી સરળતા આવી જાય જો ખરેખર નિર્દોષ થવાનો અભિપ્રાય હોય તો. પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય એટલે શું છે? એમાં નિર્દોષ થવાનો અભિપ્રાય છે, એને પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય કીધું છે. પૂર્ણતાનું લક્ષ્ય એટલે એની અંદર અભિપ્રાયમાં તો આ વાત છે કે મારે પૂરેપૂરું શુદ્ધ થવું જ છે. બહુ સરળતા આવે, બહુ સરળતા આવે, એકદમ સરળતા. તે અવરોધરૂપ પરિણામો તપાસવા ઘટે છે. કઈ સમજમાં નહીં આવે તો બોલ દેના, હિન્દીમાં લઈ લઉં. તેમાંથી કેટલાક અવરોધરૂપ ભાવો, અનેક પ્રકાર છે, એમાંથી કેટલાક અવરોધરૂપ ભાવો અને તેનો ઉપાય બંને અહીંયા વિચાર્યો છે. ભાવો કેવા પ્રકારના છે ને એ ભાવોને મટાડવાનો ઉપાય શું છે એ બંનેની ચર્ચા આ જગ્યાએ કરી છે. 1727 નંબરનો છે, ચાલુ ડાયરીમાંથી. ઓગસ્ટમાં લખાણો છે, ઓગસ્ટ 98, તો 99 શરૂ થઈ ગયો. સપ્ટેમ્બર, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 4 મહિના પહેલા. એ ભાવો ક્યાં છે? એક સ્વચ્છંદ, પૂર્વગ્રહ, પરલક્ષ, વિભાવ, પરિણતિ, પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, દેહ પ્રતિબંધ વગેરે, પ્રકૃતિ દોષ અને સંયોગોમાં પોતાપણું. સંયોગોમાં પોતાપણું, સંયોગોની આધાર બુદ્ધિ, સંયોગોમાં સુખ બુદ્ધિ, જે કામ કરીએ, વ્યવહારિક કાર્યો કરીએ એને કરતા બુદ્ધિ, રાગાદી ભાવોને પણ કરતા બુદ્ધિ વગેરે પરિણામો આમાં મુખ્ય છે. આવા જે 9-10 પ્રકાર છે એ મુખ્ય છે. સંક્ષેપમાં તે ભાવોની નીચે વર્ણવ્યા છે એ કેવા કેવા પ્રકારના ભાવો છે, જેથી અનુભવ સાથે મેળવી શકાય. આપણે ચાલતા અનુભવ સાથે મેળવવાનો છે કે એવો પ્રકાર આ જીવને પરિણમનમાં અનુભવાય છે કે નહીં, અનુભવ સાથે મેળવવાનો છે. વિચાર લંબાવીને કઈ વાત કરવી નથી. સૌથી પહેલો દીધો છે સ્વચ્છંદ. જ્ઞાનીની આજ્ઞામાં ન રહેવાથી જીવને અનેક પ્રકારે અથવા કોઈને કોઈ પ્રકારે સ્વચ્છંદ થઈ જાય છે. આ બહુ મોટો દોષ પરિભ્રમણનું કારણ છે, બહુ મોટો દોષ. સૌથી મોટો દોષ હોય તો સ્વચ્છંદ છે, જે બીજા અનેક દોષોને જન્મ આપવાનો જનક છે. બધા દોષોનો બાપ કહીએ તો આ ચાલે. ધર્મ સાધન પોતાની રુચિ પ્રમાણે કરવું અથવા પોતાની કલ્પના પ્રમાણે કરવું, આ સ્વચ્છંદનો એક પ્રકાર. કોઈ પણ ધર્મ સાધન પોતાની કલ્પના પ્રમાણે અથવા પોતાની રુચિ પ્રમાણે કરવું, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ન કરવું, આ સ્વચ્છંદનો એક પ્રકાર. નંબર એક. બીજું, તીવ્ર રસવાળા શુભ કે અશુભ પરિણામો થવા અથવા તીવ્ર રસવાળા રાગ કે દ્વેષના પરિણામ થવા, એ પણ સ્વચ્છંદ છે. તીવ્ર રસવાળા રાગ કે દ્વેષ થાય કે શુભ કે અશુભ થાય, એકલો અશુભ નહીં શુભ પણ થાય, અંદરથી જીવને આંચકો લાગવો જોઈએ. હિચકિચાટ, આંચકો એટલે હેઝિટેશન જેને કહે છે. આંચકો લાગવો જોઈએ, કેમકે સ્વચ્છંદ છે, સ્વચ્છંદના વર્ગમાં જાય છે. એટલા માટે રસ આવી જાય, તીવ્ર રસ આવે. આ ઝટકો કયો, આંચકો કયો, હા હિન્દીમાં ઝટકા લગ્ન બોલતા, અંગ્રેજીમાં હેઝિટેશન કહે છે. હિચકિચાટ થાય, આંચકો લાગે, એ યોગ્યતાનો સિમ્પટમ છે. ભૂલે ચૂકે સ્વચ્છંદ થઈ જાય એટલે તીવ્ર રસવાળો પરિણામ થાય, એટલે ઝટકો લાગે અંદર, યોગ્યતાને કારણે ઝટકો લાગે. એવી પાત્રતાની અંદર એક એનું સિમ્પટમ ઊભું થાય છે. અંતરાત્માના અવાજની અવગણના થવી, અંદરથી આત્મા બીજું કંઈક કહેતો હોય છતાં પણ પોતાને ખેંચાઈને કરી જાય, ચાલુ રાગદ્વેષના પ્રવાહમાં તણાઈ જાય અને આત્માના અંદરના અવાજને ગૌણ કરે. કોન્શિયસ બાઇટ કરતો હોય તો પણ ઓવરટેક કરીને ચાલે, એ સ્વચ્છંદના પરિણામો છે. આ સ્વચ્છંદ છે, બહુ મોટો દોષ છે અને પરિભ્રમણનું મુખ્ય કારણ આ છે. રસ ઈ રસ છે, શુભરાગનો રસ હોય ને તો શુભરાગનો નિષેધ ગમે નહી, એનું એક સિમ્પટમ આ છે. જેને શુભરાગનો રસ હોય એટલે જેને જેનો રસ હોય એનો નિષેધ એને ન ગમે, આ એક એનો સિમ્પટમ છે. એવી રીતે એ જનરલ પ્રિન્સિપલ થયો. એમ શુભ્રાગનો રસ હોય તો શુભ્રાગનો નિષેધ ન ગમે. નીરુભાઈ ભક્તિ બહુ સરસ કરાવે છે બધા વખાણે. હવે એમાં કઈ નિષેધ કરે ત્યારે ખબર પડે આપણને કે રસ કેટલો હતો, નહીં તો રસની ખબર ન પડે. એક રસનું સિમ્પટમ એ છે. બીજું એક રસનું સિમ્પટમ એવું છે કે જેને જે પરિણામમાં રસ હોય એને એ પરિણામમાં કાળ કેટલો વ્યતીત થાય એનો ખ્યાલ ન રહે. એ જાતનું કોન્સન્ટ્રેશન ઊભું થાય. નહીં સમજના હે? જિસકો જિસ પરિણામ મેં રસ હોતા હૈ, જૈસે કે હમકો ટીવી દેખને મેં રસ આયા યા પિક્ચર દેખને મેં રસ આયા, દેખ લો ને, તો તીન ઘંટા કહાં ચલા ગયા પતા નહીં લગેગા. યા ઇન્ટરવલ આયા તો પતા, અરે ડેઢ ઘંટા નિકલ ગયા. હા, તો ક્યાં સૂચિત કરતા હૈ કે હમકો રસ આ ગયા. કાલ કા પતા નહીં ચલેગા, ટાઈમ કા પતા નહીં ચલેગા. वो भी एक रस का सिम्टम है. ऐसे वो बात रही विचार से समझने के. अब एक तीसरी बात है रस के विषय में. वास्तव में रस को समझना है तो अवलोकन से पकड़ना चाहिए. जिस वक्त रस तीव्र हुए उस वक्त जागृति आकर के अवलोकन में आना. इसे हमको गुस्सा है, પ્રકૃતિ કબૂદ આતા હૈ, ગુસ્સા તીવ્ર હો જાતા હૈ, ઉસ વખત જાગૃતિ આ જાય તો રસ ડાઉન હો જાય, રસ પકડને મેં. રસ કો અનુભવ પદ્ધતિ સે અગર કોઈ પકડતા હૈ તો રસ ટૂટતા હૈ. એસા પ્રેક્ટિકલ સાઇડ હૈ રસ કો મિટાને કા. અનુભવ મેને રસ કા અનુભવ હુઆ ઓર માલુમ હો ગયા જ્ઞાન કો, રસ ટૂટ જાયેગા ઉસ વખત. નહીં નહીં ગલત આયા નહીં. અરે મુજે રસ આ રહા હૈ, અરે ઇસ વિષય મેં હમકો રસ આ રહા હૈ, રસ કો પકડા કે રસ ઠંડા હો ગયા, વહી જાયેગા. બહુ પ્રેક્ટિકલ સાઈડ રસ વધે એટલે આકુલતા વધે, પણ રસવાળાને ખબર નથી પડતી. રસના પ્રવાહમાં આકુલતાનો આકુલતા પકડાતી નથી. વધે તો છે પણ રસને લઈને આકુલતા પકડાતી નથી. એટલે શું છે કે જો રસ પકડે ને તો આકુલતા પકડે ને રસ એ ઠંડો થઈ જાય, બધું એક સાથે કામ થઈ જાય. તત ક્ષણ સ્પોન્ટેનિયસલી કામ થઈ જાય. ઉસમાં દો પ્રકાર કા રસ હોતા હૈ, એક વિકલ્પ રસ ઓર એક આત્મરસ. જિસકો આત્મા કે પ્રતિ લક્ષ્ય હૈ ઉસકો આત્મરસ હોતા હૈ, ભલે ઇસ વિકલ્પ દિશા હો. જિસકો આત્મા લક્ષ્ય મેં નહીં હૈ ઉસકો વિકલ્પ કા રસ હૈ, વો રાગ રસ હૈ, वो बढ़ाने लायक नहीं है. देखिए जो स्वरूप सन्मुख जीव है उसको बहुत महिमा आती है. स्वरूप लक्ष्मी होने से, पहचान होने से बहुत महिमा आती है. लेकिन उसको विकल्प रस बढ़ता नहीं है, इसलिए वो विकल्प खत्म होकर के निर्विकल्प दशा हो जाएगी. અગર મહિમામાં વિકલ્પ રસ તીવ્ર હૈ તો વિકલ્પ લંબા જાયેગા, વિકલ્પ બઢ જાયેગા, ખતમ નહીં હોય. તો વહાં જ્ઞાન રસ બઢા થા, જ્ઞાન મેં જો સ્વરૂપ થા ઉસમે જ્ઞાન રસ બઢતા થા, राग रस नहीं बढ़ता था तो विकल्प है वो खत्म हो गया। ऐसे दो बात કસાય મંદ હોય પણ અંદર આકૃતા તો વધે જ, બધા આકૃતા વધવાના જ લેવલ જુદા જુદા છે, જેમ કે અશુભમાં રસ તીવ્ર થાય ત્યારે એનું લેવલ જુદું છે આકૃતાનું, શુભમાં રસ વધે તો એનું આકૃતાનું લેવલ જુદું છે, અને સ્થૂળ સૂક્ષ્મ પણ છે, ઓલું સ્થૂળ છે આ સૂક્ષ્મ છે, આકૃતા તો નિયમથી વધે વધે ને વધે ચોક્કસ તો એને ગમે છે, એટલે રસમાં તો ગમવા પણ છે ને, એ શુભરાગ ગમે છે તો અશુભ વખતે તો શું થાય છે, ગમે જ છે ને, રસ તીવ્ર થાય તો ગમે જ છે ને, ભલે આકુલતા વધે છે પણ ગમે તો છે જ ને, આ ખાવામાં મજા આવી, આ ખાવામાં મજા આવી, ભોગો ભોગના બધા અશુભ જ છે, જેટલા ભોગ ઉપભોગ છે બધા અશુભ છે, એમાં રસ આવે છે તો આકુલતા તો વધે છે પણ ગમે છે એટલે ખબર નથી પડતી, એ જે ગમે છે એ મિથ્યા જ છે, એટલે રસ તોડવાનો જેટલા જેટલા પ્રકારો છે, રસ તોડવાના જેટલા જેટલા ઉપાયો છે એ બધા જ્યારે જ્યારે જે પ્રકારની જરૂર પડે એ બધા કામે લગાડવા જોઈએ, એવું છે, એ છે એ જ બંધ છે, અનુભાગ બંધ ત્યાંથી પડે છે ને, જીવના વિભાવ રસથી પ્રકૃતિમાં અનુભાગ બંધ પડે છે, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિની વાત પછી છે, કેમ કે એ તો પ્રકૃતિ જુદી જુદી અનુસાર જુદા જુદાના નિયમો અને સિદ્ધાંતો છે, પણ અનુભાગનો સિદ્ધાંત રસ ઉપર છે ને એના ઉપર એનું ફળ આવશે, કેમ કે અનુભાગમાં ફળદાન શક્તિ છે, અનુભાગમાં શું છે ફળદાન શક્તિ છે, એવું છે, તો રસ તૂટે રસ પકડે તો તરત જ એને રસની સાથે સાથે ને આકુલતા પકડાશે, પણ રસના પ્રવાહમાં તણાતો હશે તો આકુલતા નહીં પકડાય, જેમ કે તમે છાસ રોટલી ખાઓ છો એ વખતે પાડોશીને ત્યાંથી ખીરનો વાટકો આવ્યો દૂધપાક અને તમારી ભાવતી આઈટમ છે, તમને શું કે ભાઈ આમ તો રોજ છાસ રોટલી આપણે કાયમ ખાય છે, આજનો તમે જરાક ખાઈ લઈએ, બારનું તો ગમે એ પકડે ખાવું હોય ત્યારે, કે ખાતા ખાતા આપણે રસ પકડશું, પણ આવી ગઈ મજા ખાવામાં, રસ પડી ગયો એ વખતે આકુલતા નહીં પકડાય, રસ પડી ગયો તો આકુલતા નહીં પકડાય, પણ રસ પકડ્યો તો આકુલતા પકડાશે, એ તો અવલોકનની શક્તિ હોય ને જાગૃતિ હોય તો થાય, નહીતર ન થાય, એમ છે અભિપ્રાય સહિત હોય તો રસ આવે, આવે ને આવે જ, આવ્યા વગર રહે જ નહીં, અભિપ્રાય વિરુદ્ધ હોય તો ખટકે સીધું નિષેધ આવે એનો, એમ થાય અહીં સુધી અત્યારે તો મોટા ભાગે એમ જ હોય છે, મન થઈ ગયું એ અભિપ્રાય સહિત જ હોય તો મન થઈ જાય, નહીંતર ઉપેક્ષા જ થાય, એમાં શું છે હવે, લાંબો છે જરા તો
जिस उपयोग से अपन साता सदा के उदय में जो हिता का विचार करते हैं, मतलब जो सावधानी का एक विचार रखते हैं, उसी उपयोग से अपन स्वरूप का विचार करते हैं, अब वही उपयोग स्वरूप में एकाग्र होता है, ऐसा कैसे है?
पलटा पलट करके पलट करके हाँ। सकता है, नहीं पलटे तो अलग बात है,
उपयोग ही रहता है।
उपयोग मैंने पर्याय तो दूसरी हो जाती है।
हाँ, दूसरी हो जाती है।
उपयोग तो उपयोग है, लेकिन पर्याय तो समय समय के पर्याय अलग अलग है। तो जो साता साता में गया वो अलग उपयोग था, स्वरूप में गया वो अलग है। वही मतलब उपयोग तो उपयोग है, इसलिए वही उपयोग बोला जाता है, लेकिन उपयोग तो पलट करके दूसरा हो गया।
साधन यही है,
साधन तो ज्ञान, ज्ञानी साधन है
जी।
साधन तो ज्ञान ही है, लेकिन बहुत से कारण है इसके पीछे, बहुत से कारण है। तो पद्धति से काम करना पड़े, सिस्टम से काम नहीं करे तो कोई काम होने वाला नहीं है।
जा